તારીખ 2/4/1997 ડાયરીના બોલ નંબર 519 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 177.
સ્વામી તો યોગની સાધના કરી, યોગના પ્રયોગ કર્યા, કઈક પ્રકાર કર્યા. એને આત્મકલ્યાણ કરવું તો ક્યાંય એની ભાવના નથી પોસાતી, તો એને તરસ લાગી તો એવી તરસ વધવા માંડી. મારું આત્મકલ્યાણ થતું નથી, આ બધું બધેથી પાછા વળ્યા, બધેથી પાછા હોવા માંડ્યા. પછી એમનું મૂંઝવણ નથી, અસહ્ય પરિસ્થિતિ થઈ ગઈ. એની મૂંઝાય શું થાય, કાંઈ ન મળે તો શું કરે, ક્યાં છે એને ખબર નથી. એમાં કઈ સમજણ ભર્યું નથી, સમજણની ખબર નથી, સમજણની વાતે સાંભળી નહોતી, સમજણનું નામે નહોતો સાંભળ્યું. મૂંઝાણા બહુ, એવા મૂંઝાણા, એવા મૂંઝાણા કે મૂંઝાઈને મરી જાય એવા મૂંઝાણા. કેવા ખુદ ફાટાબાદ છે, આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે કુદરત ફાટાબાદ છે. પ્રચારથી હિન્દી આત્મધર્મ એ વર્ષે શરૂ થયું 2002 ની સાલ. હિન્દી આત્મધર્મ એ વખતે શરૂ થયું 2000 ની સાલ, ગણો છું 2002 ની પણ 2000 ની સાલ. અને પ્રચાર અર્થે જુદા જુદા સરનામા મેળવીને મફત મોકલવાનું શરૂ કર્યું, ફ્રી કોપી પ્રચાર કર. એમને ત્યાં ફ્રી કોપી આવી પહેલી વાલી, આ બસ એમાંથી સોંદર સુધી પહોંચી ગયા. કેમ કે એને એમ લાગ્યું કે મારી ભાવનાનો વિષય ક્યાંક અહીંયા લાગે છે, મારી ભાવના અહીંયા પોસાય છે. જે થોડું ઘણું વાંચ્યું એમાંથી એની ભાવના એ નો લિંક થઈ, અંદર હાથ બંદર જોડાણ થયું, મારે અહીં જવું જોઈએ. 900 કિલોમીટર નો અજમેરથી સોનગઢ નો રસ્તો કાપી નાખ્યો એકદમ. હું તો ભાવનાનો છે આખી વાતમાં, માત્ર મંદ કસાય વાળાને આ ભાવનાનું કે આ માર્ગનું મૂલ્ય યથાર્થ પ્રકારે સમજાતું નથી. એમના ક્ષેત્રમાં તો બધા મંદ કસાયમાં આવે છે. નિર્ગોડનો જીવ પણ મંદ કસાયમાં આવીને એકેન્દ્રી બેમાંથી પંચેન્દ્રી થાય છે. મનુષ્ય પણ મંદ કસાય કરે, મંદિર મસ્જિદમાં ગુરુદ્વારમાં તીર્થમાં જાય તો બધાને મંદ કસાય થાય. મંદ કસાય થાય એટલે થોડું સારું લાગે, કેમ કે માનસિક શાંતિ છે. મંદ કસાયમાં માત્ર મંદ કસાય હોય ને ભાવના ન હોય, સાચી વાત સામે આવે, સાચી વાત સમજે પણ ઉઘાડ હોય એટલે ક્ષોભસમ હોય એટલે, તો પણ એના અમલીકરણનો ઉપાય નહીં આવે. કેમ કે પરલક્ષી જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન અમલીકરણ નથી કરતો, પોતાના પ્રયોજનને પકડતું નથી, અમલીકરણ કરતું નથી, એને પરિણતિ બંધાતી નથી. નહીતર સ્વલક્ષી સમજણ એવી છે કે પ્રયત્નના ઉપાડને પોતે જ રોકી ન શકે એવો પ્રયત્ન ચાલે. કેમ કે સામે શું પ્રાપ્ત થવાનું છે શું દેખાય છે, મારું એટલું હિત થશે અનંતકાળ પર્યંત, એક ભાવમાં આનંદ ભાવની કમાણી થતી હોય, પ્રયત્ન કર્યા વગર રહી કેમ શકે, કે રહી શકે જ નહીં. કેમ કે એ તો જીવનો સ્વભાવ છે, એવો જીવનો સ્વભાવ છે. બારમાં પણ લાભ દેખાય ત્યાં દડ્યા વિના રહી શકે નહીં, એના જેવું. પાંચસો 69 શરૂ કરીએ. સાચો
સત્સંગનો લાભ ન મળતો હોય જે જગ્યાએ ત્યાં શું કરવું,
ત્યાં ન જવું પડ્યું. આપણે તેને
ત્યાં હોય
ત્યાં જઈને કામ બી શું છે, ત્યાં સાચું ન મળતું હોય ત્યાં આપણે શું કામ છે? આપણી પાસે ક્યાં એવો મફતનો વખત છે? ફાલતો વખત ક્યાં છે આપણે? શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 569 છે. સત્પુરુષોને નમસ્કાર. પત્રના મથાળામાં કૃપાળુ દેવી સત્પુરુષોને નમસ્કાર કર્યા છે. સત્પુરુષો બહુ વચન લીધું છે ને, ત્રણેય કાળના સત્પુરુષોને નમસ્કાર. સત્પુરુષનું સ્વરૂપ જેના જ્ઞાનમાં છે એને એમના પ્રત્યે નમસ્કાર ભાવ આવ્યા વિના સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, સિદ્ધાંત મૂક્યો છે. જો કોઈ જીવે જગતના તમામ પ્રકારના દુઃખથી અને ક્લેશથી મુક્ત થવું હોય તો એનો એક જ ઉપાય છે કે એને આત્મજ્ઞાન કરવું, આત્માનો અનુભવ કરવો, સ્વાનુભવ કરવો. ત્યારે પ્રશ્ન ઉત્પન્ન થાય કે આત્મજ્ઞાન થાય કેવી રીતે? આ પત્રની વિશેષતા એ છે કે જેટલે જેટલી વાત એમણે સ્થાપિત કરી છે, પ્રતિપાદન કર્યું છે, એના કારણ સહિત કર્યું છે, તો પ્રશ્ન ઉઠાવો તેનો જવાબ મળી જાય. જેમ કે પહેલા પ્રતિપાદન એ કહ્યું કે સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. ત્યારે પ્રશ્ન એ થાય કે તો એ આત્મજ્ઞાન થાય કેવી રીતે? આ પ્રશ્ન ઉત્પન્ન થાય એટલે બીજા જ વાક્યમાં એને એ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. કેવો વિચાર? આત્મકલ્યાણના વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચારનો અર્થ આ છે, શું? આમ તો બધા વિચાર કરે છે, પણ સંસારનો વિચાર કરે છે, સંયોગનો વિચાર કરે છે, પણ આત્મકલ્યાણના વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. આત્મકલ્યાણનો વિચાર કહો કે આત્મકલ્યાણની ભાવના કહો, એના વિના કોઈને આત્મજ્ઞાન થાય નહીં. આપણે હમણાં વિશે વિચારી ગયું, ભાવના પ્રધાન વિચારી ગયું, એ જ વાતને વિચાર શબ્દ થી લીધો છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અત્યાર સુધી નથી થયું, એનું કારણ કે અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવ ને વિચાર બળ પ્રવર્તતું નથી અથવા ભાવના બળવાન થતી નથી, ઉપર ઉપર દે છે. શું કારણ લીધું? સત્સંગ. જે ઘરમાં સત્સંગ ન હોય તો ઘરમાં જ અસત્સંગ સમજી લેવા. ઘરના સભ્યો સત્સંગી ન હોય કુટુંબના તો પેલો અસત્સંગ ઘરથી શરૂ થાય છે. દુકાનમાં તો સત્સંગ હોય જ નહીં, કેમ કે ત્યાં તો અસત પ્રસંગ જ છે, એટલે ત્યાં તો સત્સંગ હોય નહીં. બજારમાં પણ સત્સંગ હોય નહીં. સત્સંગ તો સત્સંગ ભવનમાં હોય. ઘરમાં સત્સંગ મળે ન મળે, આ તો બધી જ વાત ચાલતી હોય. ઘરમાં તો બધી ઘરની જ વાતો ચાલતી હોય. સત્સંગ અને અસત પ્રસંગથી જીવનું આત્મકલ્યાણનું વિચાર બળ છે એ પ્રવર્તતું નથી. વિચાર આવે તો વિચાર બળ ન હોય, એનું કારણ અસત્સંગ છે અને અસત પ્રસંગ છે. એટલે બે વાત છોડવી, અસત્સંગ છોડવો અને અસત પ્રસંગ છોડવો. અસત પ્રસંગ એટલે લૌકિક પ્રસંગ, લૌકિક પ્રસંગમાં બને ત્યાં સુધી ન જવું, બને ત્યાં સુધી. કેમ કે ત્યાં સમાજની ને બીજી ત્રીજી રાજકારણની પંચાયત સિવાય બીજું કઈ હતું નથી. ન જવું તો બધા સમાજમાં રહેવું હોય એનું શું કરવું? સમાજમાં રહેવું છે કે સિદ્ધાલયમાં જવું છે? સમાજમાં રહેવું તો પરિભ્રમણ કરવું પડશે, અને તો સમાજ છોડીને સિદ્ધાલયમાં યોજાતું. આ માર્ગ તો સિદ્ધાલયમાં જવાનો છે, સમાજમાં રાખવાનો ને રોકવાનો નથી. બહુ બોલતો સમાજ વાળા આગળ ઓછી કરશે. શું કરશે? હા હવે ભાઈ ક્યાં આવતા નથી ને ભરતા નથી ને ક્યાંય દેખાતા નથી, બહુ સારું. જેને જેવું સર્ટિફિકેટ લખવું હોય એ ભલે લખે, આપણે આપણા કામ છે ને પ્રયોજન થી મતલબ છે. સમાજના સર્ટિફિકેટ હવે આપણે લેવા દેવા નથી. માંદો પડે ને દુખી થાય તો સમાજ બચાવવા આવે? પીડા લઈ શકે કોઈ? અને સમાજ સમાજ કરીને સમાજ પ્રતિબંધથી અધોગતિમાં જાય તો ત્યાં સમાજ બચાવવા આવે? નર્કમાં યમરાજનો માર્ગ મુકાવવા કોઈ સમાજ નહીં આવે, તેને મારશે. એ માર્ગ છોડાવવા કોઈ નહીં આવે. જે સમાજની શરમ ભરી હશે એ કોઈ એમાંથી આવશે ને, એક જણ પણ નહીં આવે ત્યાં. એમાંથી એ ગતિમાં આવ્યા છે, મારવા આવશે, બચાવવા કોઈ નહીં આવે. સમાજમાંથી એ ગતિમાં આવે ને તો મારે ત્યાં. એમાં શું છે ને, એ લોકોને અવધિ જ્ઞાન હોય છે. તે મને આમ કર્યું હતું, તે મને આમ કર્યું હતું, ક્રોધમાં તું મારો વેરી હતો, એમ કરીને મારે મારો ત્યાં વિરોધ કર્યો હતો, મારું ફલાણું કર્યું, મારું બગાડ્યું હતું, એમ કરીને મારે. અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું આત્મવિચારનું બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી, અથવા એ સંશય કરવા જેવો, તર્ક ઉઠાવવા જેવો વિષય નથી. એ પ્રત્યક્ષ વાત છે, પ્રત્યક્ષ સમજી શકાય એવી વાત છે. તમે સત્સંગમાં રહ્યો અને સત્સંગ છોડી થોડા ટાઈમ નિવૃત્તિમાં સત્સંગ માટે આવો અને પછી સત્સંગ છોડીને ઘરે આવો, જુઓ કેટલો ફરક પડે છે. પરિણામમાં મોટો ફેર પડી જવાનો. કઈક વાતો આવવાની, ભાઈ આટલા દિવસમાં આમ થયું ને તેમ થયું, આના કાગળો આવ્યા, આના સમાચારો આવ્યા, આના તો કોલ આવ્યા, આનું આમ થવાનું, આમ થવાનું, આમ થવાનું. એટલે નિવૃત્તિ એ સત્સંગ જયારે કરતા હોય ને ત્યારે ઘરે અને કોલ ન કરવો. અત્યારે ટેલિફોન ના સાધનો થઈ ગયા છે, તમે કરો છો નથી કરતા મને ખબર નથી, પણ આ તો કરતા હોય તો ન કરવો. ન કરવો એ જેવું હમણાં ટેલિફોન નું ડોલું કાપી નાખ્યું છે. હમણાં તમે મને કોલ કરશો તો મારી ઘંટી વાગવાની નથી. મને એક ધારું મારું કામ કરવા દો. શું
એક ધારું?
કેમ કે અસત્સંગ છે. આપણે સત્સંગ કરવા જઈએ અને અસત્સંગ વચ્ચે વચ્ચે ગેડા કરીએ, તો નાતા નાતા ડોળું પાણી પાછું પાછા નાખવા જેવું થઈ
જાય.
કે આટલા દિવસમાં કોલ ન કર્યો એટલે કરતા પહેલેથી જ કહી દેવું કે હમણાં આટલા દિવસ મારો કોલ નહીં આવે, મને એક તારું કામ કરવા દીધું. કામ કરવું તો એ જ તારું કરવું, ટ્રાફિક થાય વચ્ચે કામમાં ડિસ્ટર્બ થાય એવું ન કામ કરવું. બહુ ચોખ્ખું લખ્યું છે કે અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું આત્મવિચારનું બળ પ્રવર્તતું નથી. થોડો ઘણો આત્મકલ્યાણનો વિચાર આવ્યો હશે, નિર્બળ થઈ જશે, એનું બળ નહીં રહે અને એમાં કિંચિત માત્ર સંશય નથી. એ નિશંક વાત છે. હવે એક બીજી વાત કરે છે. આત્મવિચારનું જે બળ છે એ નથી પ્રવર્તતું. અત્યાર સુધી જિંદગી એમ એમ વહી ગઈ, એનું કારણ શું? કે જીવ આરંભ પરિક્રમા પડી ગયો હતો. શેમાં પીડ્યો હતો? આરંભ પરિક્રમા. એટલે એનો અલ્પ પણ કરી નાખ્યું, સંકોચ કરી નાખો. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. અસત પ્રસંગમાં શું થાય છે? માનો કે આપણે લોકો ધંધાર્થી માણસ છીએ, જો ઘણો આરંભ પરિગ્રહ હોય તો ઘરે આવ્યા પછી પણ એલાવેલાવ ચાલુ રહી જાય અને રાત્રે પણ 11-12 વાગે ક્યારે ફોન આવે પણ એનું કઈ નક્કી. અત્યારે તો એસટીડી થયું છે એટલે માણસ 11-12 વાગ્યા સુધીમાં હંકેલો કરી શકે. અમારા વખતમાં એવું હતું કે કોલ બુક કરાવવા પડતા, ક્યારે લાગે એનું ઠેકાણું નહીં. અને અન્ય પ્રાંતના કોલ બધા રાજસ્થાન, યુપી, એમપી, મહારાષ્ટ્ર, બધા ગુજરાતના કોલ બધા રાતના 1-2-3 વાગ્યા પછી લાગે. એટલે ખે ઊંઘવા દે નહીં, વિચાર તો બીજા ક્યાંથી આવે છે એવું જે સાથે. અત્યારે તો હંકેલો કરવો જોઈએ, આ ટાઈમે કરી લઈએ વાત પૂરી થઈ ગઈ તો પછી વિચાર ન લંબાય. તો હું તો બહુ સિસ્ટમ છે કામ કરવાનું, ના તો 3 વાગે કોલ આવી ગયો હોય તો કઈ નોટ કરવા જેવું હોય તો ટપકાવી દઈએ, અને ખાસ કરી વાત ન હોય તો રિસીવર મૂક્યો કે 3 મિનિટે ઊંઘી ગયા હોય, 2 મિનિટ લાગે ઊંઘવાનું. પલંગ ની બાજુમાં ટેલિફોન ગુડે પડખું ફરો એટલે ઊંઘ આવી જાય. બહુ સિસ્ટમેટિક કામ કર્યું, કીધું વધારે વાર ન લાગે. આ બધું ખ્યાલ જ હજુ પડખું ઊંઘ આવી જાય, વિચાર નો ચાલે ટેલિફોન આવ્યો આમ આવ્યો કઈ નહીં. કઈ બાજુનો વિચાર બોલશે એના ઉપર આધાર છે. પણ છે અસત પ્રસંગ એટલે એનો અલ્પત્વ કરી નાખું, એનું અલ્પપણું કરી નાખું, બને એટલું ઓછું થાય. સંસારમાં ધંધો વધારવાનો ધ્યેય હોય છે અને મોક્ષમાં ધંધો ઘટાડવાનો ધ્યેય હોય છે. ઠીક, મારે જરૂરત કેટલી, મારી જરૂરિયાત કેટલી, બસ એથી વધારે આપણે કઈ કરવું નહીં, જાજુ ભેગું કરવું નથી, અને વહેલામાં વહેલી તકે નિવૃત્તિ લઈને આપણા કામે લાગી જવું છે. આવો અભિપ્રાય રાખવો જોઈએ. તો અભિપ્રાય અનુસાર પરિણામ ચાલશે. એક નક્કી કરવું કે આ ભાવમાં પૈસા વાળા તો થવું જ નથી. આમ તો એવી રીતે વિચારેલું છે એટલે કહી છું, જુદી મહત્વાકાંક્ષા હતી તુદી પાર વગર નહીં હતી, સુધી આખી દુનિયાને ઘરે કરવાની વાત હતી. ફેરફાર કર્યો નક્કી કરી નાખ્યો, પૈસા વાળા તો થવું જ નથી, કેમ કે એ લોકોને દુખી જોયા, એ લોકોને દુખી જોયા. હમણાં કલકત્તામાં તો સુમન માણસના ઘરે જવાનું છે, હાલ આપણે કઈ ઓળખતા નહોતા, ઇન્ટરનેટ જોવા ગયા હતા ને. અમારું તો કામ હતું પેલું જર્મનીની અંદર જૈન શાસ્ત્રો કઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પડ્યા છે એ ગોતવું હતું ઇન્ટરનેટ માંથી કોમ્પ્યુટર ઉપર. એ કામ એને હાઈકું હતું પણ એ કામ એ કરી નહોતા, એ કારણ મારે રૂબરૂમાં નોકરી. પણ એ જે બીજી બીજી વાતો કરતા હતા ત્યારે એનું જે અમે પ્રેમન જોયું, કેટલી આકુલતા 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 આકુલતા. વૈભવશાળી ઘર બનાવ્યું હોય તો એ વૈભવને એને સુખ ન હોય, એની આકુલતાના દુઃખમાં શેકાતો હોય. આ પરિસ્થિતિ હોય ગાલીચા નાખ્યા હોય ને ઝુમરો ખડક્યા હોય ને કાંઈક એન્ટિક મૂક્યા હોય ને કાંઈક કર્યું હોય, એને આકુલતા આકુલતામાંથી એની સામે જોવાનો કઈ ફુરસદ હોતી નથી. હું ક્યાં હાલું હાલું છું ને ક્યાં બેસું છું,
આરામ કરી આરામ કરી આરામ કરી.
કોઈ પણ આપણો વ્યવસાય છે એ આરંભ છે અને એમાંથી મેળવવાની વૃત્તિ તે પરિગ્રહ છે, એ વૃત્તિમાં જ લઈ જવું. વ્યવસાય કરવાના પરિણામ તે આરંભ છે અને એમાંથી મેળવવાની વૃત્તિ તે પરિગ્રહ છે. જો જીવનું ધ્યેય સંસારનું હોય તો એની કોઈ લિમિટ જ નથી, છે એની કોઈ લિમિટ, એની કોઈ લિમિટ નથી. એન્ડલેસ છે આ. જેટલો આરામ પરિગ્રહની વૃત્તિ વધારે એટલા અસત પ્રસંગો વધારે, એટલે એને લગતા પ્રસંગો વધારે. આમાં ક્યાંય આત્મકલ્યાણનો વિષય વચ્ચે આવે, બધા આત્મકલ્યાણથી વિરુદ્ધ છે એ પ્રસંગો અને એ બધા પ્રકારો આત્મકલ્યાણથી વિરુદ્ધ જ છે. કેવી રીતે કરવું, આવન પરિગ્રહ નું અલ્પત્વ કેવી રીતે કરવું, આ પ્રશ્ન પાછો ઉભો થાય. તો કે સત્સંગના આશ્રય થી અસત્સંગ નું બળ ઘટે છે, સત્સંગ ને અસત્સંગ સામે આમાં છે, પ્રતિપક્ષમાં. સત્સંગ નો આશ્રય કરવો, શું સત્સંગ કરવો એમ નથી કીધું, આ સત્સંગ જ મને આધાર છે અને આ સિવાય મારા આત્માને કોઈ આધાર નથી, એવી બુદ્ધિપૂર્વક સત્સંગ કરવો એને સત્સંગનો આશ્રય કહેવામાં આવે છે. સત્સંગ કરવો એમ નથી લીધું, હમ એક શબ્દ વધાર્યો છે, સત્સંગનો આશ્રય કરવો, આધાર લેવો. એમ નહીં કે ફુરસદે જાશો, ટાઈમ મળશે તો જાશો, નજીક હશે તો જાશો, દૂર હોય તો નથી જવું, એમ નહીં. એનો આધાર છે, એના વગર ચાલે નહીં. શ્વાસો શ્વાસ વગર ચાલે, કેમ કે પ્રાણ છે. તો સત્સંગ પ્રાણ થી અધિક છે એમ લેવું, કેવું લેવું, સત્સંગ છે એ પ્રાણ થી અધિક છે, એવી આધાર બુદ્ધિ થી સત્સંગ ને ઉપાસો, પછી જુઓ એનું ફળ આનંદ સુખ આવે છે કે નહીં. આશ્રય
લીધેલો હોય,
માણસ સાધન સંપન્ન છે, આકૃતા ઘણી એટલી પરિણામ ની સ્પીડ ચાલતી હોય, બહુ ગતિ થી ચાલે અને અસત્સંગ નું બળ ઘટવાથી આત્મવિચાર આત્મકલ્યાણ નો વિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. નહીતર એટલા બધા આરંભ પરિગ્રહમાં લફરા છે કે આત્મકલ્યાણ નો વિચાર કરવાનો અવકાશ જ રહેતો નથી. અને જોઈ જોઈએ આપણે ઘરમાં છે બધા નમૂના, ક્યાંય બહાર જોવા જવું પડે એવું નથી. આ પરિસ્થિતિની અંદર અમે દેખાય એની દયાજનક સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? દયાજનક સ્થિતિ. કેમ કે બિચારા દુઃખી થશે, નજીકના ભવિષ્યમાં દુઃખની ખાઈમાં હડસેલાય જશે, એની પરિસ્થિતિ છે. પરિભ્રમણ આ શરૂ થયું, ક્યાં ગયો? મોટા ભાગે અધોગતિમાં જાય સંસાર ઉપાસનારો જીવ, મોટા ભાગે અધોગતિમાં જાય ને એનું પેટ બહુ મોટું છે. અધોગતિનું પેટ બહુ, સૌથી વધારે જીવોની સંખ્યા અધોગતિ. અધોગતિમાં તો બહુ અલ્પ જીવો છે, અધોગતિમાં જ મોટા ભાગના જીવો છે સંસારમાં. અનંત આનંદ જીવો માપ આપ્યું છે શાસ્ત્રમાં, અનંત કાળમાં થયેલા અનંત સિદ્ધો કરતા એક જમીનકંદ બતાતા શક્રિયા, એની એક કણીમાં એથી અનંતા જીવો છે. કેટલા? અનંત સિદ્ધો કરતા અનંતા જીવો એ કંદમૂળ નહીં, કણીમાં છે. કેટલી બધી સંખ્યા છે અધોગતિમાં જીવો, પાર છે.
સુખ પદ દેવ પરમુપકારી શ્રી સદગુરુદેવનો જય હો, જીનવાણી માતનો જય હો, સનાતન દિગંબર ગરીન્દ્રનો જય હો.
ખાસ પ્રતિબંધ છે કે સંસારના ઉદયના કાર્યોમાં રસ છે તેનો છે. કઈ કામ કરે છે ઉદય કાર્યોમાં જે રસ છે ત્યાં જીવ અટકેલો છે અને એ જીવનો ખાસ પ્રકારનો પ્રતિબંધ છે. પછી એના ભેદો આપણે પાડીએ છીએ, સમાજ, કુટુંબ, શરીર, સંકલ્પ વિકલ્પ. પણ સામાન્યપણે ઉદય કાર્યોમાં જે રસ છે એ જીવનો મૂળ પ્રતિબંધ છે અથવા ખાસ પ્રતિબંધ છે. કેમ કે એમાં હું આત્મા છું, હું એક જીવ છું, હું આત્મા છું એનું વિસ્મરણ છે. ઉદય કાર્યોમાં રસ પડે છે, હું આત્મા છું, આત્મા છું એટલે શુદ્ધ ચૈતન્ય છું એનું વિસ્મરણ છે. અને એમ થવામાં મુખ્ય કારણ જીવને દર્શનનું છે. દર્શનનું છે એ સ્વરૂપને ભૂલવનારો છે, સ્વરૂપને ભૂલે છે. દર્શનમોને લઈને જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે અને ઉદય કાર્યોમાં રસ લે છે. એ જ એને પ્રતિબંધ છે. રુચિની અપેક્ષા એ પર રુચિ છે. તો જ રસ પડે ને, ઉદય કાર્યોમાં રસ પડે, પર રુચિને લઈને જ રસ પડે છે. રસ નિરસ પણ ન પામે આવો જે રસ છે તે યથાર્થ પ્રકારે નિરસ પણ ન પામે ત્યાં સુધી જીવને પોતાનો કલ્યાણ કે અકલ્યાણ સંબંધી કઈ સૂજ નહીં પડે. અને એ નિરસપણો યથાર્થ પ્રકારે ક્યારે આવે તે આત્મકલ્યાણની ખરી ભાવના ઉત્પન્ન થાય ત્યારે. અંતરના ઊંડાણમાંથી આત્મામાંથી આત્મકલ્યાણની ભાવના જીદી ઉગે ત્યારે એને સંસારના ઉદયના કાર્યોમાં રસ નિરસતા થઈ જાય. ભાવનાના સદભાવને લઈને, બળવાન ભાવનાને લઈને, અને એ જ યથાર્થ પ્રકારનો વિરક્તપણું છે અથવા વૈરાગ્ય છે. આમ તો વૈરાગ્ય અનેક પ્રકારે આવે છે. દુઃખ ગર્ભિત પણ આવે, લોભ ગર્ભિત પણ આવે, માન ગર્ભિત પણ આવે, એ બધા યથાર્થ વૈરાગ્ય નથી, એમાં પણ નિરસપણ હોય પણ તે યથાર્થ નથી. એક માત્ર આત્મકલ્યાણની ભાવના પૂર્વક ઉદય ભાવમાં નિરસતા થઈ જાય તો તે યથાર્થ વૈરાગ્ય છે. અને ત્યારે જીવને પોતાના આત્મકલ્યાણ ક્યાં થાય છે, અવકલ્યાણ ક્યાં થાય છે એ વિષયની સૂઝ આવે. માન ગર્ભિત વૈરાગ્ય એવો છે કે જે ત્યાગ કરે છે એમાં ત્યાગીઓને માન મળે છે, ભિક્ષા લે છે એને બધા વંદન કરવા આવે છે. તો ત્યાગી ઓછા વધતા પ્રમાણમાં થાય તો સમાજ તો એને માન આપે છે. એવા હેતુથી કોઈ ત્યાગ કરે છે તો એ માન ગર્ભિત વૈરાગ્ય ગણાય છે. કેમ કે લોકો તો એમ શું, જો આટલું છોડ્યું, આ છોડ્યું, ઘર છોડ્યું, ખાવાનું છોડ્યું, ખાવાનું આ છોડી દીધું, આટલો સ્વાદ નથી લેતા, ઘર પણ છોડી દીધું, ફલાણું છોડી દીધું, વૈરાગ્ય દેખાય ને એ માન ગર્ભિત છે. લોભ ગર્ભિતમાં સિદ્ધિ સિદ્ધિ ચમત્કાર કંઈક પ્રતિકૂળતાને દૂર કરવું, અનુકૂળતાને પ્રાપ્ત કરવી એ પ્રકારે કોઈ ત્યાગ કરે તો લોભ ગર્ભિત વૈરાગ્ય છે. અને સંસારમાં કોઈ પ્રતિકૂળતા આવી હોય, કોઈ સ્વજનનું મરણ થઈ ગયું હોય એને વૈરાગ્ય આવે, એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. ક્યાંય રસ ન પડે એવા પ્રસંગમાં ક્યાંય રસ ન પડે, નિરસતા આવી જાય તો એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. પણ ગમે તે પરિસ્થિતિ હોય એક આત્મકલ્યાણની ભાવનાથી ઉદય ભાવોમાં રસ નિરસ થઈ જાય તો તે યથાર્થ પ્રકારનો વૈરાગ્ય છે. એ પ્રકારે વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ અને તો પોતાનું આત્મકલ્યાણ કે અકલ્યાણ સંબંધે મૂલ્યાંકન થાય અથવા એ સંબંધે સૂઝ પડવા માંડે. જ્યાં સુધી એવો પ્રકાર ન આવે ત્યાં સુધી જીવના પરિણામ પોતાના આત્મ તરફના વલણવાળા થતા નથી. અનાદિનું જીવનું વલણ અનાત્મા તરફ છે. રાગ અને રાગનો વિષય એ બંને અનાત્મા છે. જીવનું વલણ પરિણામનો પ્રવાહ એ બાજુનો છે, એ બદલાઈને આત્મા તરફ આવે ત્યારે કે આવી ભાવનાથી નિરસતા આવી હોય ત્યારે આત્મકલ્યાણની ખરી ભાવનાથી નિરસતા આવી હોય ત્યારે જીવના પરિણામોનું વલણ બદલાય છે, એ વલણ આત્મ પ્રત્યેની થાય. જ્યારે પ્રતિકૂળતાને કારણે પ્રતિકૂળતા વખતે નિરસતા આવે ત્યારે એ નિરસતાનો આધાર પ્રતિકૂળ પરિસ્થિતિ છે. નિરસતાનો આધાર શું છે? પ્રતિકૂળ જે પ્રતિકૂળતા ઊભી થઈ તે છે, એ તો યથાર્થ નથી. ભલે એ નિરસતા વખતે ચારિત્ર મોહ મંદ થાય છે પણ દર્શન મોહ મંદ થતો નથી. કેમ કે આધાર શું છે? પ્રતિકૂળતાનો અણગમો. પ્રતિકૂળતાના અણગમાને લઈને નિરસતા આવી, એ નિરસ્થામાં ચારિત્ર મોહ મંદ થાય પણ દર્શન મોહ મંદ ન થાય. જીનેન્દ્ર ભગવાનના માર્ગમાં સૌથી પહેલા દર્શન હું મારવાની યોજના છે અથવા એમનું ફરમાન છે, એમની આજ્ઞા એ છે કે પહેલા તું દર્શન મને પાસ. સંપ્રદાયની અંદર દર્શન મૂળના વિષયમાં કોઈ વિચારતું નથી, એ વિષયમાં કઈ ઉપદેશ નથી, અને ચારિત્ર મૂળ કેમ મંદ થાય એના અનેક પ્રકારના યુક્તિ ને પ્રયોગ છે. એટલે માર્ગનો ક્રમ વિપરીત છે, ભગવાનના માર્ગનો ક્રમ છે વિપરીત ત્યાં થઈ જાય છે. એટલે પ્રતિકૂળતાના સમયે ચારિત્ર મૂળ થોડા સમય માટે મંદ થાય, મંદ થાય તો પણ થોડા સમય માટે મંદ થાય. જેવી પ્રતિકૂળતા ખસી અનુકૂળતા થઈ એટલે ચારિત્ર મૂળ પાછો તીવ્ર થઈ જવાનો. દર્શન મૂળ તો છે, ચારિત્ર મૂળ તીવ્ર થઈ જશે. પણ એ ચારિત્ર મૂળ મંદ થયો હોય થોડો સમય, એ વખતે પણ દર્શન મૂળ તો બળવાન હોય છે, દર્શન મૂળ તો બળવાન હોય છે એ વખતે. તેથી તેવું નિરસપણું એ શમશાન વૈરાગ્ય જેવું છે. શમશાનમાં જાય ત્યાં સુધી વૈરાગ્યને ઘરે આવે એટલે પાછો ભૂલી જાય કે હું ક્યાં ગયો હતો અને ત્યાં મને કેવા પરિણામ થયા હતા. પુરુષ લોકોને સ્મશાનમાં જવાનું બને છે, મોઢું બોલતું હોય ત્યાં સુધી એમ લાગે ત્યારે રેજો તો ફરક એવું છે. ઘરે આવ્યો પાછો હવે તો ત્યાં વિરાગ નથી થતો, એવી પરિસ્થિતિ છે. ત્યાં પણ શેર બજારની વાતો ચાલુ થઈ જાય ને છોકરા છોકરીના હકમણની વાતો ચાલુ, નવરો થાય બસ કઈ ને કઈ વિષય હાથમાં આવી જાય.
પોલિટિક્સ ની ચર્ચા ચાલુ
થાય, રાજકારણ ની ચર્ચા થાય. તેથી આત્માર્થી જીવે વિચારવા યોગ્ય છે કે અનંત દુઃખનો અભાવ અને અનંત સુખની પ્રાપ્તિનો માર્ગ સમજવા કાળે સ્વાધ્યાય છે, એ સમજવાનો કાળ છે. શું સમજવાનો કાળ છે? કે મારા સર્વ દુઃખનો અભાવ થાવ અને હું સર્વથા સુખી થાવ, એવો કોઈ ઉપાય મારે કરવો જોઈએ કે જેથી હું કદી દુઃખી ન થાવ અને હંમેશના માટે સુખી રહું. એવો ઉપાય સમજવો એ સમજવાનો કાળ, એ સમજવાનો પ્રસંગ, એ સ્વાધ્યાય સત્સંગ છે. એ કાળે નિજ હિતની ભાવનાને તપાસી લેવી કે મારી નિજ હિતની ભાવના કેવી છે, કેટલી છે, કેવી તીવ્ર છે કે કેવી મંદ છે. ભાવના છે એ આ માર્ગનું પાયાનું કારણ છે, પછી એ ભાવના વૃદ્ધિગત થતી જાય છે. પણ પાયામાં ભાવના હોય તો જ આ માર્ગે ચડે જીવ, મોક્ષ માર્ગમાં આવે, નહીતર મોક્ષ માર્ગમાં ન આવી શકે. આત્માર્થી જીવે વિચારવા યોગ્ય છે કે અનંત દુઃખનો અભાવ અને અનંત સુખની પ્રાપ્તિનો માર્ગ સમજવાના કાળે નિજહિતની ભાવનાની સ્થિતિ કેવા પ્રકારે છે આ વિચારી લેવું જોઈએ, આ તપાસી લેવું જોઈએ કે મારી ભાવના કેવી છે. મિત્ર, સમજવાનો સત્સંગ સ્વાધ્યાયમાં સમજવાનો પ્રકાર એમાં જ્ઞાનની પ્રધાનતા છે. ભાવના વિનાની જ્ઞાનની પ્રધાનતા શુષ્કતા અને સ્વચ્છંદમાં પરિણમા વિના રહે નહીં. આત્મકલ્યાણની ભાવના વિના કુતૂહલ દ્રષ્ટિએ સમજવા જાય એટલે એમાં સ્વચ્છંદ આવી જાય, સ્વચ્છંદ ઉત્પન્ન થઈ જાય અથવા શુષ્કતા આવી જાય. અને એ સમજણનું જે નિયંત્રણ રહેવું જોઈએ, એ સમજણની જે મર્યાદા રહેવી જોઈએ એ ન રહી. આત્મકલ્યાણની ભાવના સમજણનું નિયંત્રણ કરે છે. સાથે સાથે કંટ્રોલિંગ પોઈન્ટ છે.
ભાઈ
સ્વાધ્યાય શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે. શાસ્ત્ર છે કેમ કે એનો આધાર ખોટો લઈએ. જોવા શાસ્ત્ર આમ કીધું છે, જોવા શાસ્ત્ર માં આમ કીધું છે, પોતાની વિપરીત રૂચિને પુષ્ટ કરે અને શાસ્ત્રનો આધાર લે. શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે એવું છે.
તો ભાવના ન જોઈએ સત્સંગમાં આવવાનું કારણ શું બન્યું?
અનેક કારણે આવી જાય છે. માણસ બુદ્ધિવાળો માણસ હોય, બુદ્ધિ લડાવવાનું ક્ષેત્ર છે શાસ્ત્ર તો છે કે નહીં?
સૂક્ષ્મ પડે
તો કોઈ પણ કારણે એનો પ્રવેશ થઈ જાય. શોખ હોય એને પુસ્તકો વાંચવાનું, ઠીક છે, એવું બને. અનેક પ્રકારની સમજણ કર્યા પછી એનો અહંભાવ આવે, એને ગમે માન પ્રકૃતિ પોસાતી હોય. અનેક તાર છે આમાં. એટલે એક ખાસ મુદ્દો આપ્યો કે તમે તારા પોતાના આત્મકલ્યાણની ભાવના છે કે નહીં તપાસી લીધી
બરાબર.
અને એ ભાવના પણ તારા અંતરના ઊંડાણની ભાવના હોવી જરૂરી છે. અંતરછલ્લી નહીં, ઉપરછલ્લી ભાવના કે નહીં કામ આવે. એ કઈ બાજુ તને લઈ જશે તને ખબર નહીં પડે. ઉપરછલ્લી ભાવના વાળાને
અંતરના ઊંડાણ
ઊંડાણમાંથી આત્મામાંથી ઉગેલી હોવી જોઈએ ખરી ભાવના. શું એવી ભાવના સંસાર ભાવનાની વિરોધી છે. એવી ભાવના છે તે સંસારની ભાવનાની વિરોધી ભાવના છે. એવી જોરદાર ભાવના છે. ભાવનાના મૂળ બહુ ઊંડા છે. ખરી ભાવના હોય તો એનું મૂળ બહુ ઊંડું છે. એ ભાવના સફળ થયા વિના રહેતી જ નથી. એનું આત્મકલ્યાણ થાય થાય ને થાય થાય જ એ ગેરંટેડ છે. તપાસી લેવું જોઈએ. આ વાત શાસ્ત્ર સ્વાધ્યાયને સત્સંગ કરનાર એવા આપણા આપણે સૌને લાગુ પડે એવી છે. એટલા માટે આ તપાસી લેવાની વાત છે.
સમજણનું નિયંત્રણ કરે છે એટલે એમાં કઈ
વિશેષ શું છે કે સમજણ કરવા બેસેલો માણસ કઈ કઈ કલ્પનાઓ કરશે એની મર્યાદા નથી. અનાદિનો મતિ વિપર્યાસ છે જીવને, અને એ મતિ વિપર્યાસને લઈને વિપરીત પણ મતિ કામ કરે, કંઈક પ્રકારની કલ્પના કરે. કઈ દિશામાં એ આગો પાછો બીજો જશે એને ખબર નહીં હોય, પણ એનું કરવું શું? એને કંટ્રોલ કરવા વાળી એક વાત છે, એ આત્મકલ્યાણની ભાવના છે. અનેક માણસો આ વિશે સમજવા માટે મળે છે. એના તમારે મુંબઈમાં તો પર્યુષણ આવશે એટલે વ્યાખ્યાન માળાઓ યોજાશે ઠેકાણે ઠેકાણે. શેર સેન્ટર તો દિનેશ ના ચાલે છે, અધ્યાત્મ સ્ટડી સેન્ટરમાં. તે સિવાય પણ બીજા કેટલી વ્યાખ્યાન માળાઓ ચાલે છે. હવે સમજવા વાળા સેંકડો હજારો માણસો જુદી જુદી જગ્યાએ સમજવા માટે બેસે છે. એની સમજણને કંટ્રોલ કરે એવી કોઈ વાત છે કે નહીં? કે જેને જેમ ઠીક પાડે એમ સમજે. શાસ્ત્રનો વિષય એવો છે, ઘણો વિશાળ છે ને ઘણો ઊંડો છે. આ વિષયની વિશાળતા પણ સમુદ્ર જેવો વિષય છે. આ તો હવે ક્યાં આડોઅવળો જાય શું ખબર પડે. કેટલાક જીવોનું તો જાણપણું વધારવાનું જ મોહ હોય છે. લ્યો ઘણું જાણે ઘણું જાણે ઘણું જાણો, આને સાંભળો આને સાંભળો, આ વાંચો, અનેક પુસ્તકો વાંચે, અનેક વક્તાઓને સાંભળે, અનેક માણસોની સાથે ચર્ચાઓ કરે. આત્મકલ્યાણની ભાવનાનું શું? ધ્યાન ખેંચ્યું છે આ એક વાત ઉપર આ જગ્યાએ, કે આમાં તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરીને અભ્યાસ કરવા વાળા જીવો એ પણ આડે અવળે રસ્તે ચડી જાય છે, એ પણ ભૂલભૂલામણીમાં આવી જાય છે અને ક્યાં ખોવાઈ જાય છે એને ખબર નથી રહેતી. અને એ બહુ જ સંભવિત છે, ઘણું જ સંભવિત છે. ત્યારે શું કરવું? કે આ એને એક ચાવી છે, એક કંટ્રોલિંગ પોઈન્ટ છે, કે આ સમજવા બેસવું હોય તો આત્મકલ્યાણની ભાવના લઈને સમજવા બેસવું. નહીતર ક્યાં કેવી રીતે ભૂલવા પડી છે તને ખબર, પોતાને જ ખબર નહીં પડે. પ્રાયશ્ચિત થાય છે એટલે એ વિષય ઉપર અહીંયા થોડું વિચાર્યું છે. આત્મકલ્યાણની ભાવનામાં મહત્વપૂર્ણ જે કાર્ય થાય છે એ સ્વલક્ષી પરિણમનનું કાર્ય થાય છે. એ જ્ઞાન પણ સ્વલક્ષી પરિણમે, એની રૂચિ પણ સ્વલક્ષી પરિણમે, એની શ્રદ્ધા પણ સ્વલક્ષી, એનું આચરણ પણ સ્વલક્ષી અને એનો પુરુષાર્થ પણ સ્વલક્ષી થાય. એટલે એ પરિણમનને કંટ્રોલ કરે છે. ભાવના છે એ આદિ મધ્યમાં કામની ચીજ છે. શરૂઆતમાં પણ ભાવના જોઈએ, મધ્યમાં પણ ભાવના જોઈએ, અંત સુધી પણ ભાવના હોવી જ જોઈએ, ટકવી જ જોઈએ, એવો વિષય છે.
આદિ મધ્યમાં ભાવના વ્યાપતી,
હા ભાવના વ્યાપેલી જ રહેવી જોઈએ. માર્ગ ભાવના પ્રધાન છે. માર્ગ જ્ઞાન પ્રધાન છે એમ પણ નહીં, અને માર્ગ ક્રિયા પ્રધાન છે એમ પણ નહીં. માર્ગ ભાવના પ્રધાન છે અને એટલા માટે જ્ઞાનીઓ ભક્તિમાં ભાવનાનો પ્રકાર વિશેષ હોવાથી ભક્તિનું પણ નિરૂપણ કરે છે. કૃપાલ દેવે ભક્તિનું નિરૂપણ વિશેષ પ્રમાણે પ્રકારે કર્યું, એની પાછળ ભાવનાનો હેતુ છે. આપણે ભક્તિને રૂઢીમાં લઈ ગયા કે ભગવાનના બે ભજન ગાય એટલે ભક્તિ કરી, એની ભક્તિ એટલે ભાવના પ્રધાનતા, એનું નામ ભક્તિ. એવું તો રૂઢિ થઈ ગઈ, રૂઢિ ખરેખર ભક્તિ નથી. હા, એ આત્મભાવના બે પ્રકારે છે અને બે એનો ક્રમ છે. એક પ્રથમ આત્મકલ્યાણની ભાવના અને પછી આત્મ સ્વરૂપ ભાષ્યું હોય તો જેવું ભાષ્યું છે એવા સ્વરૂપે હું છું એવી સ્વરૂપ ભાવના, એ આત્મ સ્વરૂપની ભાવના. તો પહેલા આત્મકલ્યાણની ભાવના અને પછી આત્મ સ્વરૂપની ભાવના. આત્મકલ્યાણની ભાવનામાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોવાથી સ્વરૂપ ભાવના ઉત્પન્ન થાય છે અને એ સ્વરૂપ ભાવના કેવું જ્ઞાન સુધી પહોંચાડે છે. તો ભાવના સામાન્ય છે એમાં બે. ભલે બીજી ખબર ન હોય પણ મારે મારું આત્મકલ્યાણ કરવું છે, એમાં શીખવાનું શું છે ને સમજવાનું શું છે? આ તો મોટિવ ની વાત છે કે તમે અહીંયા આવ્યા શું કરવા? આવડી મોટી દુનિયા પડી છે એમાં આયા આવે ને શું કરવા બેઠા છો? આ સાચી વાત છે. હે, તમારો મોટિવ શું છે? એની પાસે હેતુ શું છે? ઉદ્દેશ શું છે? ચાલ, મારે જો આત્મકલ્યાણની ભાવના છે માટે હું અહીંયા આવું છું. હવે ધર્મના ક્ષેત્રમાં આત્મકલ્યાણ થાય છે એવી જાડી સમજણ બધાને છે, બરાબર છે? અને ધર્મનું ક્ષેત્ર બહુ બહોળું છે. એક તો જગતમાં અનેક જાતના ધર્મો ચાલે છે, જૈનમાં પણ ઘણા વડા થઈ ગયા, સંપ્રદાયો થઈ ગયા. તો અમે જાવું ક્યાં? આ કેવી રીતે કંટ્રોલિંગ પોઈન્ટ છે એ વિચારવા જેવું છે કે આત્મકલ્યાણની ભાવના વાળો માનો કે ખૂબ ખોટા સ્થાનમાં ખોટા ઠેકાણે વિયોગ્યો, ઘડી પર માટે માની લ્યો, ધારી લ્યો કે ખોટા ઠેકાણે ગયો, ગયો છે આત્મકલ્યાણની ભાવના લઈને.
બને જ છે, પાછું ઘણી
વાર બને એમ કે પોતાને ખબર નથી કે ક્યાં જવું છે, તો ગમે ત્યાં જશે, ક્યાં પોતાના સંપ્રદાયમાં જશે, ક્યાં બીજાના સંપ્રદાયમાં, કોઈ સોબતથી, સંઘથી, કોઈ કારણથી, કોઈ એક્સિડન્ટથી, કોઈ બીજી રીતે, ત્રીજી રીતે પણ જશે. હવે ખરા ઠેકાણે નથી ગયો તો પછી એનું શું થાય? ભાવના વાળાનું શું થાય? ચાલો, એની ભાવનાને પોષણ નહીં મળે
એટલે પાછો વળશે.
જ્યાં આત્મકલ્યાણનો વિષય નહીં ચાલતો હોય અને બીજું ચાલતું હશે ત્યાં એની ભાવનાને પોષણ નહીં મળે એટલે ટકે નહીં શકે ત્યાં. જુઓ, આ જે મુક્તિનો માર્ગ છે એમાં સંસારની રૂચિ વાળો અને સંસારની ભાવના વાળો નહીં ટકી શકે. કેમ? એની ભાવના વિરુદ્ધ જ બધી વાતો ચાલતી હશે. સંસારની રૂચિ વાળાને શું હોય છે? કુટુંબ પ્રતિબંધ બહુ હોય છે, કુટુંબના સભ્યોને છાતી વળગડ્યા હોય છે, કેગળે વળગડ્યા હોય છે, આત્મસાત કરેલું હોય છે. હા, મારો દીકરો, મારી દીકરી, મારા પતિ, મારા પત્ની, મારું 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 થયું હોય છે. અહીંયા સીધું એને છે કે બહુ કુટુંબ પ્રતિબંધ તોડ નહીતર મરી ગયો. હા, સંસાર પરિભ્રમણ વધારવું છે કુટુંબ પ્રતિબંધ કરીને, કુટુંબમાં પ્રેમને રાગ કરીને સંસારમાં પરિભ્રમણ વધારવું છે. પરિભ્રમણ વધારવું હોય તો એ ઠંડી રસ્તે જાય, તોડવું હોય તો મૂકી દેજે. એ વાત પેલા તો રુચિ ગમે જ નહીં, આવું ક્યાં હતું હશે? કુટુંબમાં રાગ કરીશ, કુટુંબ સ્નેહ રાખીશ તો અધોગતિમાં ચડી જઈશ. એને કેમ ગમે? એની એની જે પ્રિય વસ્તુ છે એની વિરુદ્ધ વાત કરો તો ગમે નહીં એને. પણ આત્મકલ્યાણ જેને પ્રિય થયું છે એને એની વિરુદ્ધ વાત નહીં ફાવે એને, એટલે એ ખોટે ઠેકાણે ગયો હશે, એ પાછો આવશે ખોટા રૂપિયાની જેમ, ટકી નહીં શકે ત્યાં. એટલે એની સોચ ચાલશે અહીંયા કે અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી.